ગુરુદેવ શ્રીના વચનામૃત એમાં આપણે 39 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છીએ. અજ્ઞાની માને છે કે ભગવાન મને તારી દેશે, ઉગારી દેશે. સામાન્યપણે દરેક મતમાં આવો એક અભિપ્રાય હોય જ છે. એમાં આશ્ચર્ય તો એ થાય કે જૈનમાં આવીને પણ આવી, ભલે કદાચ કોઈક વ્યક્ત રૂપે ન કહેતો, પણ ખૂણે ખાચરે ક્યાંક તો આવી પરાધીનતાની અપેક્ષા રહી જતી હોય. એક જગ્યાએ ગુરુદેવસિંહના એ સરસ શબ્દો છે. ગુરુદેવસિંહ કહે છે કે જૈન ધર્મ એટલે શું? જૈન ધર્મ એટલે સ્વતંત્રતાનો ઢંઢેરો. ક્યાં સુધીની સ્વતંત્રતા? એક એક પરમાણુ, એક પ્રદેશી પરમાણુ પણ જેમ અનંત પ્રદેશી આકાશ નિરાલંબી છે, સ્વાધીન છે, એવી જ રીતે ભલે ક્ષેત્રથી એક પ્રદેશમાં હોય અને તો પણ એક એક પરમાણુ કાળદ્રવ્ય પણ કહેવાય છે, સ્વતંત્ર, સ્વાધીન, નિરપેક્ષ છે. એ જ દેખાડે છે કે આખો માર્ગ સ્વાધીનતાનો માર્ગ છે. પરાધીનપણે ક્યારેય સાધના થઈ શકે નહીં. ઉલટાની સાધના તો પરાધીનતામાંથી બહાર કાઢે છે. પરાધીનતામાં જ આપણે દુઃખ. એક ક્યારેક પણ પરાધીનતામાં કેટલી લાચારી કે કેટલું હશે એની કલ્પના કરીશ. મારે ચાલો કોઈની પાસેથી 500 રૂપિયા જોવે છે, પેલી શરૂઆત એનાથી થશે. એની પાસે હશે કે નહીં? હશે તો આપશે કે નહીં? મારે જયારે જોઈએ છીએ ત્યારે આપશે કે નહીં? જોઈએ એટલા આપશે કે ના, અત્યંત 300 લઈ જાઓ, 200 પછી લઈ જજો. કેટલી લાચારીમાંથી પસાર થવા. આ શું લાચારી કોઈ સુખનું કારણ હોઈ શકે કે? લાચારીમાં સુખ હોઈ શકે કે કોઈની નીચે રહેવું છે? એમ અહીંયા સ્વાધીનતા ટોચ. અને એક આગળ વાત આવશે જ, તારામાં શું ઓછપ છે તારે બીજાની લાચારી કરવી પડે. ગુજરાતીમાં કે ને, શું કામ કોઈના માટે આગળ હાથ લંબાવે. તને જે જોવે છે, બીજું જેટલું જોવે છે, જ્યારે જોવે છે, એ બધું તારામાં પૂરે પડે છે. જે જોવે છે, શું જોવે છે? સુખ. સુખ માટે શું જોવે છે? જ્ઞાન, એનો ઉપાય. પછી કેટલું જોવે છે? પૂરણ સુખ જોવે છે, પૂરણ જ્ઞાન જોવે. ક્યારે જોવે છે? સદાકાળ જોવે છે. ભરેલું છે. શું કામ કોઈની પાસે હાથ લંબાવો પડે, લાચારી કરવી પડે? અને એ રીતે વિચાર કરીએ, મારામાં કોઈ ઓછપ નથી અને જગતમાં કોઈ અધિકતા નથી. કોઈની પાસે હંમેશા ક્યારે જવું પડે? પોતા પાસે ન હોય અને બીજા પાસે એ કંઈક અધિક પાણે હોય તો બીજા પાસે જવું. તો આપણામાં ચૈતન્ય ભગવાન આત્મામાં શું ઓછપ છે અને જગતમાં શેની અધિકતા રહેલી છે કે જેથી બહિર્મુક્તામાં આપણને એ જવું પડે, કોઈની સેમાં રહેવું પડે, કોઈની લાચારીમાં? અરે બીજી ભાષામાં કાંક્ષા શું કામ કોઈની કરે છે? અને એટલા માટે સમ્યક દર્શનના 8 અંગ છે, એમાં બીજો કયો છે? નિકાંક્ષ. કાંક્ષ એટલે આશા, ઈચ્છા, અપેક્ષા એમને હોતી ન હોય. સમ્યક દ્રષ્ટિની કાંક્ષા ન હોય? હોય. મુનિ દશા ક્યારે આવશે અપૂર્વ હોય ને, કાંક્ષા હોય ને. મોક્ષ ક્યારે થશે? કાંક્ષા ન હોય, સમ્યક દ્રષ્ટિ ન હોય. અપૂર્વ અવસર તો એ રચ્યું છે એના માટે. તો સંયોગની કાંક્ષા છે અને આત્મહિતની ભાવના છે, બે ફરક છે. શું હોય છે? સંયોગોની શું હોય છે? કાંક્ષા એટલે તૃષ્ણા. સંયોગની તૃષ્ણા હોય અને સ્વભાવની શું હોય? ભાવના હોય છે. એ જ્ઞાનીઓને પોતાના પરિણતિમાં હજી ઘણો પુરુષાર્થ કરીને આગળ વધવાની શું હોય છે? ભાવના હોય છે. કોઈ પણ સંયોગોની તૃષ્ણા હોતી એ નથી. તો અજ્ઞાની માને છે કે ભગવાન મને તારી દેશે, મને ભવ સમુદ્રમાંથી ઉગારી લેશે. હાથ જાલીને નહીં, હાથ ખેંચે. એ પણ એક ગુરુદેસી એક વાર એ લઈ, જે મન્યમાન ભક્તો ઉપર શું પડે, ભીડ પડે ત્યારે ભગવાન શું કરે, અવતાર લે, હે ને? પૃથ્વી ઉપર બધું શું થઈ જાય, રાક્ષસો વધી જાય, ભક્તો ઉપર ભીડ પડે ત્યારે ભગવાન અવતાર. ગુરુદેવ નો એક સરસ જવાબ, જવાબ એટલે એ રીતે, ખરેખર ભગવાનનો ભક્ત હોય એને કોઈ ભીડ જ ન પડે. એને તો પોતાના સ્વભાવની આરાધનામાં પ્રતિકૂળતા હોય છે, પણ એની સાથે દુઃખનું વેદન નથી. ફરક છે મોટો. આપણે પ્રતિકૂળતાને શું માની બેસીએ છીએ, દુઃખનું વેદન માની બે. એ તો મુનિરાજને ઉપસર્ગ આવે તો જાણે મારી સાધનાની આ શું છે, પરીક્ષાની ઘડી આવી છે, મને ઉપસર્ગ પરિસર સહન કરવા પડે છે, દુઃખ પડે છે, એવું નથી માનતા એ. તો એ ભગવાનના ભક્તો એના ઉપર ભીડ જ ના પડે, એ તો ઉદય આવી શકે છે. એ એક કોઈ બી કલ્પના ફરી ફરીને આપણે નથી કરી, એક ચૈતન્ય તત્વ શું છે કે જેની પાસે ત્રણેય લોકની કદાચ પ્રતિકૂળતા આવે તો પણ એની સામે કાંઈ એની ગણતરી નથી, એવું મહાન તત્વ સામર્થ્ય છે. પણ શું થાય, એની તો મહિમા આવી નથી, એટલે ક્યાંક ક્યાંક પરાધીન પણે રહેવું પડે. તો ધર્મમાં આવ્યા તો કોણ તારી દેશે, એનો અર્થ એમ છે કે ભગવાન શેના માટે થયા છે, આપણું બધાનું કામ કરવા જ થયા છે ને એને. નહીં, ભગવાન મને શું કરે, એક્સિડન્ટમાંથી બચાવી દીધા, ભગવાન હું બીમાર હતો, ભગવાને મને સાજો કરી દીધો, નાના છોકરા હોય તો ભગવાને મને પેલા નંબરે પાસ કરી દીધો, આ સારું, ભગવાનને આવા જ કામ સોંપવાના છે બધા. શું ભગવાન આપણા માટે એ ભગવાન થયા છે, વિતરાગ. અને મને જો ન તાર્યા તો એનો અર્થ થયો કોકને તારી દે, મને ન તાર્યા એનો અર્થ શું થયો, પક્ષપાતી થયા ભગવાન. આપણે પોતે પક્ષપાતી રાગ દ્વેષ વાળા અને ભગવાન પક્ષપાતી તું થા, તો બેમાં ફરક શું પડ્યો, તત્વ નથી ત્યાં, આવી વિપરીતતા આવ્યા વગર રહેશે નહીં. જીનેન્દ્ર સર્વજ્ઞ વિતરાગ છે, જગતના કરતા હરતા નથી, કરતા હરતામાં તો આકૃતા છે. ભગવાનને અવતાર લેવો પડ્યો એનો અર્થ કે એમને ભક્તોના દુઃખને જોઈને થોડીક પીડા થઈ હશે, ત્યારે તો આવે કે નહીં. કોઈ જીવને સામાન્યપણે દ્રષ્ટાંત રૂપે કોઈને બચાવે, કોઈને કરે, શેના કારણે, એને દુઃખી જોઈને એક અંશ માત્ર પણ શું થાય છે, દુઃખ થાય ત્યારે કરુણા આવે છે કે ને, એના ઉપર દયા કરીએ છે ને. તો અહીંયા તો એક જીવની વાત, તો ભગવાન કેટલા જીવને જોઈને દુઃખી થાય છે, તો પછી કેવા દુઃખી હશે એ પોતે, એવું નથી. તો અહીંયા ભગવાન મને તારી દેશે, અને એનો અર્થ કે અત્યાર સુધી મને ન તાર્યો તો દોષ કોના ઉપર જશે, ઈશ્વર દોષ પ્રભાવ આવે, દોષમાં કોને નો બાકી રાખ્યા, ઈશ્વરની બાકી ન રાખ્યા, એવું એવું નથી. મારા પોતાનો એ છે, એનો અર્થ હવે ગુરુદેવ ખુલાસો કે એનો અર્થ એવો થયો કે મારામાં કઈ માલ જ નથી, હું તો કેવો છું, સાવ ન માલો છું. જેમ ઓલું કહીએ કઠપુતળીના ખેલ જેવું છે, ભગવાન નચાવે એમ નાચા કરું, મારી તો કઈ તાકાત નથી, હેસિયત નથી, કાંઈ જ નહીં. અને એના કરતા ગણે ભાઈ શું થાય, ઉદયો અત્યારના આકરા છે, અનુકૂળતાના આવે તો અમારા જેવા સુખી નહીં, ઉદયથી જ કરીએ છીએ. ઓલા કોઈ ભગવાનથી બધું એકની એક વાત છે. એક બહુ જીવનમાં ઉદયની વિચિત્રતાને વસે તારા પરિણામની ધારા છોડીશ નહીં ક્યારે. ઉદયોની વિચિત્રતા તો દરેકના જીવનમાં આવવાની, પણ ઉદયોની વિચિત્રતા વખતે તારા પરિણામોને વિચલિત નહીં કરતો. તારા પરિણામની શું છે, એક ધારાએ જ્ઞાતા પણે, હું ચૈતન્ય જ્ઞાતા છું, એક ધારા રાજે, અનુકૂળતામાં લલચાતો નહીં અને પ્રતિકૂળતામાં ખેદકીન થતો નહીં. અને તો કાંઈક સમજી લેવું, મેં કાંઈક શું કર્યું છે, તત્વ ગ્રહણ કર્યું છે, અંશે તત્વ ગ્રહણ કર્યું છે. એ તો જેવા જેવા ઉદય આવે એ રીતે આપણે પરિણામો કર્યા કરે, તો એ શું કહે, અનુકૂળતા હોય તો આમ કેવા લાગે, એકદમ હર્ષિત ને માનમાં ને એમાં જઈએ, અને સેજમાં પ્રતિકૂળતા આવી તો કેવા થઈ જાય છે, ખેદ ખીન થઈ. તો એને હું તો અહીંયા સાવ ન માલો છું એમ પરાધીન થઈને સાક્ષાત ભગવાન સામે કે તેમની વિતરાગ પ્રતિમા સામે, બે ભગવાનના સમસરણમાં પણ ગયા તો એ સાક્ષાત ભગવાન, અથવા અહીંયા સ્થાપના રૂપ જે શબ્દ શું આપણે સાથે ગુરુદેશ્ય જોવે છે, કોને કોને જોવે છે શબ્દ અહીંયા શું લખ્યો છે, વિતરાગને જોવે છે, વિતરાગને, અને અપેક્ષા શું રાખે છે, મારા તરફ રાગ કરો તમે. કેટલી પોતાના જ પરિણામોની વિચિત્રતા છે. તો કાંઈ તમે એકલા અમને બ્લેમ કરો એમ ને, તમે ભગવાનની સામે ભક્તિ કરો ત્યારે શું કરો છો, હે ભગવાન તમે કેવા છો, તરણ તારણ છો તમે, કેટલાય જીવોને હે દીન બંધુ શ્રીપતિ કરો, એની ભક્તિ કોઈ દી નહીં વાંચી હોય નહી, એમાં એક એક ના દ્રષ્ટાંત આવે છે. તો તમે તો બધું કરો છો ને, અમે કરીએ તો ખોટું ને તમે કરો એ બધું સાચું, એવું હોય. ભક્તની ભગવાન પ્રત્યેની ભાવના છે, પણ ભગવાન કરી દેશે એવો કરતાનો અભિપ્રાય નથી. કથન પતિ તો એમ જ આવે, ઘરમાં વડીલો હોય એના પ્રત્યે એમ જ કે તમારા આશીર્વાદથી હું પેલા નંબરે પાસ થયો, એ શું છે, આખી કથન પદ્ધતિ છે. વડીલો પ્રત્યેનું એના માનની પ્રત્યેની એની શું છે, કથન પદ્ધતિ છે. બાકી મહેનત તો એ છોકરાની વિદ્યાર્થીની છે ને, અને જો એમના આશીર્વાદ તો દર વખતે કેમ નથી થતું. આખી એક બહુ જ કદત પદ્ધતિ બહારમાં હોય છે. એક ગુરુદેશીને એક સરસ એ દ્રષ્ટાંત દેતા, પેલા જમાન નહીં ખબર, રાજા આવ્યા કે મોટા શેઠિયા આવ્યા હોય ને ઘરે, કોઈ સામાન્ય ને ઘરે, પછી ઓલા બધા છોકરા ને બધા પગે લાગવાની બધા આવે ને, વડીલ હોય, પછી પૂછે આ કોણ છે, તો ઓલો જે સામાન્ય વ્યક્તિ એમ કે મારો દીકરો છે એમ કે ને, શું કે એ પદ્ધતિ હતી, તમારો જ દીકરો છે એમ, છે કોનો દીકરો, પછી આ સરસ મજાનું આવું મકાન કોનું છે, તો એટલે કે ચાલ બહાર નીકળ મારું મકાન છે, એવું પ્રકાર ગુરદાજા એવું નતું. મામા કહેવાય તો કઈ મામા ખાય, મામેરું ન પૂરું કરે. જેમ જગતની અંદર આવી કથન પદ્ધતિઓ ચાલતી હોય છે, એમ અહીંયા આપણા ઉપકારી પ્રત્યે, દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે, જીનેન્દ્ર દેવ પ્રત્યે ભક્તિના વશે આવા શબ્દો પ્રયોગ કરવામાં આવે. બાકી ભગવાન મને કોઈ તારી દે ને કરી દેશે એ પ્રકાર એ નથી. આ તો આપણે એવો અભિપ્રાય કરે ત્યારે વિપરીતતા એવું લાગે કે ભગવાનને જોવે વિતરાગી પ્રતિમા, અને એમની સામે શું થઈને રાકો થઈને, રાકો ઇઝ ઇક્વલ ટુ ભિખારી, લાચારી, પાંગળો કે ભિખારી, રાકો થઈને કે હે ભગવાન મને મુક્ત કરજો. ફરીથી મુક્ત સ્વરૂપ આત્મા બીજા પાસેથી મુક્તિ માગે, એ કેવું આશ્ચર્ય નથી લાગતું. પોતે કેવો છે, મુક્ત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે પોતે, સિદ્ધ સમાન સદા પદ મેરો સર્વ જીવ છે સિદ્ધ. જેની તું માગણી કરે છે એનાથી તું પોતે ભરેલો છે. એનો પણ એક સરસ દ્રષ્ટાંત આવે છે સમ્યક જ્ઞાન દીપિકામાં. એક ભાઈ ગુરુ પાસે ગયા અને કે મને જ્ઞાન આપો, જ્ઞાન આપો એમ હોય ને સામાન્યપણે. તેને ગુરુ શું કહે છે કે તને જ્ઞાન આપું, પેલા એક અમારું કામ કરો. તો કે બોલો શું કરું, કે તું અહીંયા સમુદ્ર છે એમાં એક માછલી છે એની પાસે તું જા, તારે જ્ઞાન જોવે છે ને એની પાસે. ઓલાને તો આશ્ચર્ય થયું, હું તમે આ દ્રષ્ટાંત છો, આવું બધું થયું ન હોય, આ તો એક દ્રષ્ટાંત રૂપે છે કે આ તો કીધું, મારે તો જાવ, હું તમારી પાસે આવ્યું, તમે તમે મને આ તક ન્યા જા, ન્યા જાય છે. પછી ન્યા માછલી હોય છે, એને કહે છે મને ગુરુએ મોકલો છે તમારી પાસે, તમે કદાચ મહાજ્ઞાની હશો, મને જ્ઞાન જોવે છે, મને જ્ઞાન આપો. તો માછલી કે ના સારી વાત છે, તમે સારી રીતે અહીં આવ્યા, પણ એક મને અત્યારના બહુ તરસ લાગી છે, થોડું પાણી લાવી દો પછી હું તમને જ્ઞાન કેમ મળે એનો ઉપદેશ આપીશ. શું કીધું એને, મને તરસ લાગી છે થોડુંક પાણી લઈ આવો. તો લા ભાઈ શું ઉપદેશ આપ્યો, નહી તું પોતે પાણીની અંદર પડેલી છે ને તું પાણી માંગે. તો માછલી કે તમે કોણ છો, કે તમે જ્ઞાન સ્વરૂપ થઈને તમે જ્ઞાન માંગો છો. એક દ્રષ્ટાંત એટલે ખાલી એને છે, પણ એનાથી આપણને ઘણો ભાવ સમજાવ કે જેને હું સુખને ગોતું છું, જે મુક્તિને ગોતું છું, જે સુખને જ્ઞાનને જેને ગોતું છું, એનાથી હું પોતે ભરેલો છું. પોતાને પોતાનો વિશ્વાસ નથી, આ એનું પરિભ્રમણ છે. પોતાને પોતાના સામર્થનો તાકાતનો સ્વરૂપનો વિશ્વાસ નથી, એનાથી આખું પરિભ્રમણ એ થઈ ગયું છે. આ જો આ વાત ફરીથી કોઈને એમ લાગે આ તો બધી સામાન્ય આવી કાંઈ ન હોય, આવી નહીં, આવું જ અંદરમાં ક્યાંક ને ક્યાંક ભગવાનના નામે નહીં તો શેનાથી શાસ્ત્રમાંથી મને જ્ઞાન મળશે, એ તો વાત સાચી છે કે નહીં? શાસ્ત્રમાંથી જ્ઞાન મળે કે નહીં? ન તો અભ્યાસ શું કામ કરવો? તો ગુરુ પાસેથી જ્ઞાન મળે કે નહીં તો શું કામ સાંભળવા જાઓ? કાલથી શું કરવું? ફરીથી જે વાત થઈ હતી સવારના, કરતા કર્મનો નિષેધ છે, પણ જીવ પોતે પુરુષાર્થ કરે ત્યારે આવો નિમિત્તનો યોગ બિના વગર રહેતા. આ બે સુમેળ કરતા આવડવું જોઈએ. કરતા કર્મનો શું છે? નિષેધ, કારણ કે તારામાં જ ભરેલું પડ્યું છે, છતાં આવું જયારે કાર્ય થાય છે ત્યારે આવો સહજ એવો નિમિત્તનો યોગ બને. તો નિમિત્તનું જ્ઞાન કરવા માટે, ઉપકારીના ઉપકારનું સ્મરણ કરવા માટે તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણ. એક બહુ સરસ એમાં એક વાત શું લીધી છે? શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હે. શું વાત કરી? હે જિનેન્દ્ર દેવ અહીંયા, અથવા તો હે જીનવાણી માત, અથવા હે ગુરુવર, આપે મને કોને બતાવ્યો છે? આત્માને. હવે આપે મને આત્મા બતાવ્યો તો એની સામે હું એ આપને અર્પણ કરવા માટે શું કરું છું? કોઈક ઇક્વિવેલન્ટ વસ્તુ ગોતું છે, જેમ જેના સંબંધ હોય એ પ્રમાણે એવું કરે ને. પણ શું કરું? મને આત્મા જેવી કોઈ જગતમાં બીજી વસ્તુ જળતી નથી, તો શું કરું છું? હું આપના ચરણને આધીન નિરંતર રહું છું. શું પ્રભુ ચરણકને ધરું આત્માથી સૌ હિંદ. શબ્દ શું કહ્યું? આપે તો મને આત્મા બતાવ્યો, આપ્યો, હવે એનો એ તો ન હોય, કોઈ ને કોઈ કોઈ ગિફ્ટ આપીએ કઈ એની પાસે તો ન જ, ઇક્વિવેલન્ટ કઈ ગોતે, પણ તો મારી પાસે આત્માથી સૌ હિંદ તે તો પ્રભુએ આપ્યો એ તો ન, તો હું કેવું છું? વરતું ચરણ. આપે જે આત્મ તત્વની આરાધનાનો માર્ગ દેખાડ્યો છો એ જ પ્રમાણે હું પુરુષાર્થ કરું છું, એ જ આપના ચરણને આધીન છું. સમયસારમાં એ વાત આવે છે ચોથી ગાથામાં કે પોતે પોતાથી તો જાગ્યો નહીં અને જ્ઞાની ગુરુની સંગતિ સેવા કરી નહીં, એવો શબ્દ આવે. સેવા કરવી એટલે શું? પગ દાબા કે એવું કઈ, એમને કઈ જોતું લાવી દેવું, આ તે બધું શું છે? સેવા એક સંસ્કૃત શબ્દ ઉપરથી થોડું ગુરુદેવની સંધિ છૂટી પડે. સ વત્ત એવ સેવા, સ વત્તા સ એટલે સંસ્કૃતમાં સ એટલે તે અને એવ એટલે જ. જેવો એમણે આત્મા દેખાડ્યો એવો જ જો આત્મા તું ઓળખીશ તો એ સાચી જ્ઞાનીની સેવા છે. શું છે? એમણે જે સ એવ તે જ, એમણે જેવો આત્મા તને બતાવ્યો છે એવો આત્માને તું અનુભવજે, એને ઓળખજે, સ્વીકારજે, એ જ જ્ઞાનીની સેવા છે. તો એ અનાદિકાળથી સંગતિ સેવા પણ કરી નથી. તો અહીંયા કહે છે કે ભગવાન પાસે માગે છે, એનો અર્થ કે પોતાને નમાલો પરાધીન માને છે, અને ભગવાનની પ્રતિમા અથવા સાક્ષાત હોય તો રાખો થઈને કહે, હે ભગવાન મને મુક્ત કરજો. એનો શબ્દ પછી ગુરુદેવ, લીન ભયો દીન ભયો પ્રભુ પદ ભજે મુક્તિ કહાં સે હોય. ફરીથી એક સરસ સિદ્ધાંત આમાંથી આવે છે, દીન ભયો પ્રભુ પદ ભજે મુક્તિ કહાં સે હોય. દીન ભયો પ્રભુ પદ જપે, દીન થયો પ્રભુ પદ જપે મુક્તિ કહાં સે હોય. જો ફરીથી શું છે વિરોધાભાસ? શું છે? પોતાને કેવો માને છે? દીન. હવે જો સ્વભાવમાં જ દીન પણ માને છે તેની પર્યાય મુક્ત ની ક્યાંથી આવશે? જેમ કથિર છે એમાંથી સોનું આવશે બહાર. ગુરુદાસ બીજું કે જેમ લસણ ખાય અને ઓળકાર કસ્તુરી ના આવે ને, કેમ ના આવે? એમ તું તને કેવો માને છે? દીન માને છે, રાખો માને છે, નમાલો માને છે, તો એમાંથી તને પરમાત્મ દશા ક્યાંથી? અને એટલા માટે તો હું પરમાત્મા છું. ત્યાંથી ત્રણે બોલ આવે છે ને, પેલું શું કીધું છે? નક્કી કર. બીજું શું કર? નિર્ણય. અને ત્રીજો શું છે? અનુભવ કર. શું ફરક પડે છે? નક્કી અને નિર્ણયમાં શું ફરક પડે છે? અને પછી અનુભવમાં, પેલું તો નક્કી કર, એમાં કોકના આધારિત છે. જીનવાણીનો અભ્યાસ કર્યો, ગુરુવાણી સાંભળી, એના આધારિત છે. પછી નિર્ણય સ્વાધીનપણે થયો છે. બે પ્રકાર છે, જેમ ભગવાન આત્મા ક્યાંથી આપણે વાંચીએ છીએ? સમયસારમાંથી, ગુરુદેવ શીખે. તો એ નક્કી કરવામાં આજે શું છે? કોકના આધાર છે. પછી કેવું છે, જેમ ક્યારેક નિર્ણય લેવાનો હોય તો પેલા શું કરે? બધાની વાત સાંભળતા. અને પછી નિર્ણય કેવો લેતો હોય છે? સ્વાધીનપણે લેતો હોય. તો એ સ્વાધીનતા, અને એ હજી વિકલ્પાત્મક દશા છે. અને પછી અનુભવમાં, જેમ આ સવારના 73 ગાથામાં શું આવ્યું હતું? આવ્યું હતું 73 ગાથા, છું એક શુદ્ધ મમત, પછી 74 શરૂ થઈ ગઈ હતી. એમાં અનુમાન જ્ઞાનના સવિકલ્પનો નિર્ણયમાં પણ જો વિપરીતતા છે તો નિર્વિકલ્પ સ્વઅનુભવ નહીં થાય. સેમાજી વિપરીતતા રહી ગઈ? અનુમાન સવિકલ્પ નિર્ણય છે હજી. અને પછી આમ બધા વિકલ્પોને જલ્દીથી વમી નાખ્યા છે. વમણમાં જેમ દ્રષ્ટાંત આપ્યું હતું, વાણ ફસાયેલું હોય એને પાણી છોડી દે છે, બધા તો દ્રષ્ટાંત છે. તો હજી સવિકલ્પ નિર્ણયમાં પણ જો વિપરીતતા આવી છે તો નિર્વિકલ્પ સ્વાનુભવ ક્યારેય થવાનો નથી. તો નક્કી કર્યું, પછી શું કર્યો છે? નિર્ણય. ત્યાં હજી બે સવિકલ્પ દશા છે. અને અંતે જ્યારે ફરીથી કોની અધિકતા આવે છે? જેમ 73 ગાથામાં ક્યાં ક્યાં શબ્દો હતા? એક છું, એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શન પૂર્ણ, ચાર બોલ હતા. મમત્વહીન નાસ્તિ, અસ્થિમાં જ્ઞાન દર્શનથી પૂર્ણ. તો એ નિર્ણય છે. વિકલ્પાત્મક નિર્ણયમાં પણ વિકલ્પની અધિકતા છૂટીને વિષયની અધિકતા થશે તો નિર્વિકલ્પ થશે. નિર્ણય કરે છે ત્યારે તો હજી શું છે? વિકલ્પ છે. પણ વિકલ્પના કાળે પણ કોની અધિકતા થવી જોઈએ? જે અનુભવમાં આવવાનો છે એ વિષય, એ ત્રિકાળી, એની જો અધિકતા રહે તો વિકલ્પ શું થવાનો છે? છૂટતો જવાનો છે. જેમ કોઈ બે જણા સાથે ચાલતા હોય, સ્પીડ સરખી હોય તો શું હશે? બે સાથે રહેશે. પણ આપણી સ્પીડ વધી અને ઓલાની ઓછી થાય તો શું થવાનું છે? એવી જ રીતે નિર્ણયની ભૂમિકામાં સવિકલ્પ પણ છે. પણ જ્યાં સ્વભાવનું જોર વધતું જાય છે તો વિકલ્પ શું થાય છે? એ પાછળ હટતા એ નિર્વિકલ્પ દશા સુધી એ પહોંચી જાય. સમ્યક દ્રષ્ટિને તો અનુભવ થઈ ગયો છે એટલે તો કોઈ ચિંતા નથી જ. અને છતાં એ સમ્યક દ્રષ્ટિ સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં જાય ફરીથી, ત્યારે પણ વિષયની અધિકતાનું બળ એને છે, એનાથી એ સવિકલ્પ દશામાંથી કેવા ચાલ્યા જાય છે? નિર્વિકલ્પ. એમને તો એક ધારા પ્રગટ થઈ ગઈ છે, વિધિ રસ્તો જોયેલો છે. આપણે આપણા જીવનમાં સવિકલ્પ નિર્ણય જે થાય છે શાસ્ત્ર આધારે, ગુરુ આધારે, તે વખતે પણ વિકલ્પની અધિકતા ન રહેતા જેનો અનુભવ કરવો છે તત્વ, એની અધિકતા રહેશે તો વિકલ્પ રહિત નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થયા વગર રહેશે નહીં. વિષયની અધિકતા રહેવી જોઈએ. જેમ વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા આવે છે ને, શું આવે છે? આત્મનિંદાપૂર્વક શુભાશુભ ભાવનો ત્યાગ કરવાનો ભાવ, કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય, આવે છે એવું કઈ નહીં? ના, પ્રતિક્રમણની બુકમાં પહેલું જ પાનામાં આવે નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા. નિશ્ચયમાં તો પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તાર વાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવૃત્ત આવે તેનું નામ નિશ્ચય પ્રતિક્રમણ. અને વ્યવહાર તેમાં એક છે આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ. તો કોનો છે? વ્યવહારમાં, વ્યવહાર પ્રતિક્રમણમાં પણ ભાવ. ભાવના કોની છે? કે મારે તો બે શુભાશુભ ભાવનો ત્યાગ કરવા યોગ્ય છે, પણ એ વ્યવહાર પ્રતિક્રમણ છે, એમાં અશુભની નિવૃત્તિ થાય છે અને શુભ રાગ રહી જાય છે, તો એનું નામ વ્યવહાર કહેવાય છે. આ કે બહુ સહેલી સરસ છે. ફરીથી, રહી જાય છે પણ વ્યવહાર પ્રતિક્રમણ શું છે? અશુભ ભાવ કે શુભ ભાવ? જે શુભ ભાવ, અને છતાં એ શુભ ભાવમાં પણ નિવૃત્તિ કોની કરે છે? ખાલી અશુભની, કે ભાવના તો બે ની છે પણ છૂટે છે ખાલી અશુભ. જયારે નિશ્ચય પ્રતિક્રમણ તો બે છૂટે. પણ કહેવાનું એ તો શું છે કે વ્યવહારમાં પણ શુભ ભાવમાં પણ શુભ કરવાની નથી અધિકતા, એના આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ, એવી ભાવ. એમ અહીંયા આપણને ફરીથી, દીન ભયો પ્રભુ પદ ભજે. પોતાને જ્યાં હીનપણે માયનો છે તો પર્યાયમાં એ પ્રભુ પદ ક્યારે તને મળશે? મુક્તિ કહા હશે હોય, જેમ 412 નંબરની ગાથામાં આવે, સમયસર તું સ્થાપની જને મોક્ષ, ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહી વિહર પર દ્રઢ. એના ઉપરથી આપણે લે, તું સ્થાપ નિજને સિદ્ધપણે, ધ્યા અનુભવ તેને, હું સિદ્ધ સ્વરૂપ છું અને એમાં જ નિત્ય વિહાર કર, બીજા વિકલ્પોમાં અટકતો નહીં. તો રાકો થઈને કે હે પ્રભુ મને મુક્તિ આપો. પણ ભગવાન પાસે તારી મુક્તિ ક્યાં છે? શું છે? ભગવાન પાસે તું માગે છો, પણ તારી મુક્તિ ત્યાં ભગવાન પાસે થોડી છે. તારી મુક્તિ તો તારી પાસે જ છે. જેમ લીંડી પેપરનું સવાર ના ગુડ દેશે કે છોટી પેપર કે હિન્દીમાં, તો લીંડી પેપરમાંથી એક સરસ, બહુ સરસ દ્રષ્ટાંત છે. દેખાય છે કેવી? કાળી દેખાય. ચાખીએ તો કેવું દેખાય છે? અલ્પતિખાસ. પણ એને 64 પર જો ઘૂંટે તો શું થાય છે? કાળા રંગમાંથી લીલો રંગ આવે અને અલ્પતિખાસમાંથી પૂરી તિખાસ આવે છે. પ્રશ્ન એ છે, પૂરી તિખાસ આવી ક્યાંથી? ક્યાંથી આવી? ઘસવાથી આવી ને. ઘસે ત્યારે જ આવી છે ને. શું ગુરુદેવે શું ન્યાય આપે એની સામે? જો ઘસવાથી આવતો હોય તો કોલસો ઘસે કેમ નથી આવતી? છે તેની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. અવેડામાં હોય, કુવામાં હોય તો અવેડામાં આવે છે. એ બહુ જ નિશ્ચિત કરવું. સ્વરૂપ પૂર્ણ જો ન હોય તો પ્રગટ પર્યાયમાં પૂર્ણતા ક્યારેય નહીં આવે. ઘણા જ આવા દ્રષ્ટાંતો મળી શકે છે. મેચ બોક્સ હોય ને, મેક્સ, એમાં એને શું કહેવાય, એની દિવાસળી, દિવાસળી કહે. દિવાસળીમાં અગ્નિ છે? છે. દિવાસળીમાં અગ્નિ છે કે નહીં? એકલું છે કે નહીં? નથી ને. તો એ જે દિવાસળીમાં પાયગઢનો ભાગ કે પાછલો ગમે ત્યાં ક્યાંય છે? છે. અગ્નિ છે ક્યાંય? અગ્નિ હોય તો હાથ હટાડો, ચારે બાજુ ક્યાંય ગરમ નથી લાગતું. તો કોઈ કે નથી તો શું ઘસવાથી આવે છે? તો બીજાને કઈ ઘસો તો કેમ નથી આવતું? જીવનમાં આ નિર્ણય છે. એક અગ્નિ છે એ બે રીતે છે. કઈ રીતે બે રીતે છે? એક શક્તિ રૂપે છે અને એક પ્રગટ રૂપે છે. પ્રગટ રૂપે જે તને અગ્નિ છે એ ઉષ્ણ લાગશે. શક્તિ રૂપે અગ્નિ તો છે પણ વર્તમાન કઈ ઉષ્ણ રૂપે નહીં હોય. ચકમકનો પેલા પથ્થર આવતો ખબર જોયો હશે, એને ઘસીએ તો શું થાય? તણખા જરે છે ને. ક્યાંથી આવ્યા? એ એક બહુ જ નિર્ણય કરવા જેવો છે. તને શક્તિ એ પ્રગટ રૂપ નહીં હોવાથી વિશ્વાસ આવતો નથી. બાકી શક્તિ છે તો જ તેની વ્યક્તિ થાય છે. શક્તિ ન હોય તો વ્યક્તિ ક્યારેય થઈ શકે નહીં. ગળપણ ખાવું છે તો સાકર કેમ ગોતીએ છીએ આપણે? કેમ ગોતીએ છીએ? કે ન્યાસ જેનો છે આપણને વિશ્વાસ છે કે સાકરમાં ગળપણ ભરેલું છે. અને ગળપણ ક્યારે હોય છે? કેટલા દિવસ હોય છે? એને શું એક્સપાયરી ડેટ હોય છે? તો જીવનમાં આ એ પ્રકાર. તો કે પોતે દિન રાખો થઈને ભગવાન પાસે મુક્તિ માગે છે, પણ ભગવાન પાસે તારી મુક્તિ ક્યાં છે? તારી મુક્તિ તારામાં જ છે, એ મુક્ત પર્યાય જે પ્રગટ થવાની છે એ તારા સ્વભાવમાં સ્વરૂપમાં ગુણમાં એ શક્તિ રૂપે સામર્થ રૂપે અંદરમાં પડી છે. ભગવાન તને કહે છે કે દરેક આત્મા સ્વતંત્ર છે. અહીંયા સુધી કોની વાત કરી? આપણી વાત કરી. અજ્ઞાની ભગવાન પાસે માગે છે, કરે છે, હવે ભગવાન એને ઉત્તર શું આપે છે એ વાત કરે છે. નહીં, યાત્રામાં જઈએ ત્યારે શું કરીએ છીએ આપણે? યાત્રામાં જઈએ ત્યારે ટૂંક ઉપર જઈને ત્યારે બધું શું કરીએ છીએ? સ્તુતિને બધું બોલીએ ને, અર્ઘ ને બધું બોલીએ. આપણે કાંઈક ભગવાનને કહીએ છીએ કે સ્તુતિને બધું તો કહે છે, પણ પછી ભગવાને શું સંદેશો આપે એ તો સાંભળવા નહીં, જલ્દી ભાગવું હોય ને નીચે. એમ અહીંયા કહે છે કે તે ભગવાન પાસે આવું માગે છે, પણ હવે ભગવાન શું કહે છે એ તો હવે સાંભળ. કે ભગવાન તને કહે છે કે, આપણને કહે છે ગુરુદાસજી, જો ભગવાન આવું તને કહે છે સાંભળ્યું હોય તો સારી વાત છે. કોઈ કોઈ આત્મા સ્વતંત્ર છે, કોઈ 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 મુક્ત થયેલા ભગવાન એ સ્વતંત્ર છે. આપણે તો પરાધીન છીએ ને. ગુરુદેવજી તો ત્યાં સુધી ગમણસારમાંથી કાઢીને કહેતા, નિત્ય નિગોદનો જીવ પણ સ્વતંત્ર છે, કર્મને વશ એ ત્યાં પડ્યો છે એમ નથી. એના માટે એક શબ્દ કયો ગુરુદેવજી કહેતા, ભાવ કર્મ કલંક પોરા, એવું સંસ્કૃતમાંથી એમાં શબ્દ, ભાવ કલંક પોરા. એટલે ભાવ કર્મરૂપી પ્રચુર તને એને છે, એના કારણે એવી દશામાં પડ્યો છે. દ્રવ્ય કર્મથી નહીં, દ્રવ્ય કર્મનું તો નિમિત્ત છે. ભાવ કર્મ કલંક પોરા, પોરા એટલે પ્રચુર. એ પોતાના આત્માની વિરાધના કરીએ અને એનાથી ભાવ કલંકની પ્રચુરતાને કારણે એ એવી દશામાં પડ્યો છે. કર્મથી કેવું એ તો એક નિમિત્તનું જ્ઞાન કર. બાકી દરેક પદાર્થ એ રીતે વિચાર કરીએ, સ્વતંત્રપણે રહીને પર્યાયમાં હું પરાધીન રહ્યો છું, અથવા તો અશુદ્ધતાને ટાળવાના સામર્થ સાથે હું પર્યાયમાં અશુદ્ધ થયો છે. જે વખતે પર્યાયમાં અશુદ્ધતા છે તે જ વખતે દ્રઢ સ્વભાવમાં કેવું સામર્થ છે એ અશુદ્ધતાને ટાળી શકે એટલું સામર્થ રહ્યું છે. તો સ્વભાવગતથી જોઉં તો હું કેવો છું? સ્વતંત્ર છું, સ્વાધીન છું, હું પૂર્ણ છું. હું પણ સ્વતંત્ર છું, કોણ કહે છે આવું? હું પણ સ્વતંત્ર છું, કોણ કહે છે? ભગવાન આપને ઉત્તર આપે છે. આપણે ભગવાન પાસે માગીએ છીએ મોક્ષ, મુક્તિ, તો ભગવાન કહે છે કે તું સ્વતંત્ર છે, હું પણ સ્વતંત્ર છું અને તું પણ સ્વતંત્ર થવાનો છો, થવાનો છો, છું. ખરેખર એ રીતે વિચાર કરીએ તો શેની રમત છે આખી રમત? શેની? અથવા ધર્મ કોને કહેવાય? છો તેવો થા, એનું નામ ધર્મ. શું છે આખી રમત? શેમાં છે? છે છું, છું માંથી શું કરવું છે? છે પણ પર્યાયમાં પ્રગટ કરવું છે. છે તેવા થવું, થવું પર્યાયમાં. જેવું પોતાનું સ્વરૂપ પૂર્ણ છે, સ્વાધીન છે, સ્વતંત્ર છે એવું પર્યાયમાં. તો આવું એક સરળ માર્ગ હોવા છતાં કેટલી વિપરીતતામાં અભિપ્રાયમાં પડ્યા છે. અને બાકી તો આરાધના. ધર્મ એટલે શું? પોતાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી. આમાં મારે કોઈની પરાધીનતા નથી. કોકના ઘરે જવું હોય તો એકવાર વિચાર આવશે કે અત્યારના ઓડ ટાઈમે જવાય કે ન જવાય, અત્યારના આરામ કરતો હશે, અત્યારના ખાતો પી. અહીંયા પોતાના અસ્તિત્વને ઓળખવાનું છે. પોતાના ઘરમાં જવા માટે પહેલા શું કરતા હશે? અથવા પોતાની કેબિન હોય ને ઓફિસમાં, એમાં નોક કરીને આવશે ને, એનું હોય ને એપોઇન્ટમેન્ટ લઈને જવાની હોય ને. કેવી રીતે જવાનું હોય? જવાનું હું હકથી જાતો હોય ને પૂછવાનું શું છે? એમ અહીંયા કે છે હું સ્વતંત્ર છું અને તું પણ સ્વતંત્ર છું. તારી મુક્તિ ક્યાં છે? તારામાં. જ જ જ એકાંત કે અનેકાંત? એકાંત. અનેકાંત તો વહી ગયું. તો પછી તારી મુક્તિ તારામાં જ છે. એ એકાંત છે કે અનેકાંત છે? એ સમ્યક એકાંત સાથે મારામાં જ છે, બીજામાં નથી, એ સમ્યક અનેકાંત છે. જ કહીને નો ડાઉટ એ સમ્યક એકાંત જ છે. તો એની સાથે સમ્યક અનેકાંત શું આવે? કે મારી મુક્તિ મારામાં જ છે, બીજે ક્યાંય નથી, આ એ સમ્યક અનેકાંત. તો એ તારામાં જ છે એમ ઓળખાણ કર. ભગવાનની વાણીમાં સામે જવાબ આવ્યો કે તું સ્વતંત્ર છો, હું પણ સ્વતંત્ર છે, તું પણ સ્વતંત્ર છો. તો હવે શું કરવા જેવું છે? કે તારી મુક્તિ તારામાં જ છે એમ ઓળખાણ કર. અને ઓળખાણ આવી કરીને તરવાનો ઉપાય પોતામાં જાણ્યો ત્યારે ભગવાનને આરોપ કરીને વિનયથી કહેવાય છે. જો શું આવ્યું? આ ઉપાદાનના પ્રેણમન પૂર્વક આ નિમિત્તનો આરોપ આવશે. નિશ્ચય પોતાનું પ્રેણમન થયું તો વ્યવહાર ભાષામાં આખો ઉપકારનો ભાવ આવશે. પણ આવું ભગવાને કીધું કે તારી મુક્તિ તારામાં છે એમ તું વિશ્વાસ લાવ, એવું જ્ઞાન કર, એવો અનુભવ પ્રગટ કર. અને આવી રીતે જ્યાં ઓળખાણ વડે તરવાનો ઉપાય પોતામાં જાણ્યો, પોતામાં કર્યો, અને ત્યારે આ શું આવ્યો? નિશ્ચયપૂર્વકનો વ્યવહાર નિવાર. ત્યારે ભગવાનને આરોપ કરીને આવી ગયું નિમિત્તને. શું વ્યાખ્યા? અનુકૂળ હોવાનો આરોપ જેના. તો ભગવાન મુક્ત છે અને મતો પછી મારી મુક્તિમાં એ નિમિત્ત થાય છે. ભગવાન સ્વયં શું છે? જેમ ગુરુદેવસિંહ વાત આપણે થઈ છે, વઢવાણમાં એક ચોમાસું હતું ગુરુદેવસિંહનું, 85 સાલમાં, આ તો સંપ્રદાયમાં છે, ત્યારે એક ચાકળો એટલે બેનર હતું, એમાં શું લખ્યું હતું? જે તારે તે તરે. તો બરોબર છે ને? જે બીજાને તારે એ શું છે? એ તરે, એ તરી જાય ને. આમાં ખોટું શું છે? બીજાને તારે તરે એમાં શું છે? ખોટું શું છે? એ બધું સિદ્ધાંત નહીં. અહીંયા અમે તો ભગવાન ઘણાને તારી દીધા એવું. ત્યારે ગુરુદેવ સરસ એક લે, જો એવું હોય તારે તરે તો ગુરુદેવસિંહ કે કેટલાને ગોતવા જવા? કોકને તારવા માટે કોકને ગોતવા તો પડે કે નહીં? અને કોઈ ન મળ્યા તો શું મારને કઈ નહીં થાય? આ એક છે, પરાધીન પણ નથી. અને કદાચ બે ચાર મળી ગયા તો બે ચાર ની સામે 10 જણા દોડે છે, કોણ લખ્યું? આવો પરાધીન પણેનો ક્યારેય સાધનાનો માર્ગ હોઈ શકે ને? પોતે તરે છે તો બીજાને તારવામાં એ નિમિત્ત થાય છે. તો ભગવાનને આરોપ આપીને વિનયથી કહેવાય છે કે ભગવાન મને આપે તારો, આપે જ મને આત્મા બતાવ્યો છે, આપે જ મને આ ભવ સાગરમાંથી પાર. ગુરુદેવની એક ભક્તિમય આવે છે ને, કાન ગુરુએ કાદવમાંથી કાઢ્યા રે, ચડાવ્યા એ રાજમાર્ગ દ્વાર, આવા ગુરુ તે ગોત્યા નહીં જડે. ભક્તિ માટે તો નહીં તો અનંત તીર્થંકરોથી અધિક ક્યારે શબ્દ આવ્યા હશે? એમને ખબર નહોતી કે તીર્થંકર ક્યાં હોય? અનેક છદ્મસ્ત જ્ઞાની ધર્માત્મા કેટલા ગણ સ્થાને. એ આખું જેના થકી કાર્ય થયું હોય એને એ તો ખબર પડે, બાકી બીજા શબ્દોથી તરકથી એ કઈ. આત્મા બોલતા શીખાયું. અહીંયા તો આપણને એમ થાય અમને ઘણું આવડતું, ખાલી ગુરુદેવ શું કર્યું? થોડુંક વધારો કર્યો, બાકી ઘણું ખરું તો અમને. એ કોઈ આત્માર્થીના લક્ષણ નથી હોતા. વચનામૃતમાં એના માટે તો બહુ જ ઘણી વાર લખ્યું, ગુરુ પાસે સેવક થઈને રહેજે. ક્યારેક ચલો માની લો ગુરુદેવ કંઈક, ઘણી વાર બનતો હોય ને, સમયસારમાંથી કે એમાંથી કંઈક રેફરન્સ કાઢવાનું હોય. ગુરુદેવ ઘણી વાર કહેતા હોય કે અમને તો ભાવ યાદ રહી ગયો, ઘણી વાર ગાથા નંબર તો કોઈએ ગાથા નંબર ને એવું બધું કાઢીને દેખાડ્યું તો શું કરવું છે? ગુરુદેવ કરતા મને મને વધારે નહી, એમની પાસે કેવા થઈને રહેજે? સેવક થઈને રહેજે. અરે જીવનની અંદર અનુભૂતિથી ઉત્કૃષ્ટ કોઈ જ્ઞાન નહીં હોય. કદાચ 11 રંગનું જ્ઞાન થઈ ગયું હશે પણ અનુભૂતિ નથી તો એની કોઈ મહત્તા અધિકતા સહજ હોય એ જુદી વાત છે. કારણ કે એક અનુભવથી જ તને વેદન આવવાનું છે. એ ધારણા જ્ઞાન તો ક્યારેય આથમી જશે કઈ ભરોસો નથી. અનુભવ જ્ઞાન છે ત્યાં જ એ વેદન છે. તો અહીંયા પછી ભગવાન કે હે ભગવાન તમે મને ટાયરો એ શુભભાવ છે ને તે વ્યવહારે સ્તુતિ છે. ફરીથી સરસ શબ્દ ફરીથી ભગવાને મને તાયરો એ શું છે? શું છે? એ મિથ્યાત્વ છે. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને તારી ન શકે. પણ એ શબ્દ લેખો ભગવાને મને તાયરો એ સ્ટેટમેન્ટ મિથ્યાત્વ દ્રષ્ટિનું છે. કોનું છે? એમાં શુભભાવ ક્યાં? ઉલટાનું બે દ્રવ્યને એકત્વ કર્યું. શબ્દો તાયરો છે અને અંદર અભિપ્રાયમાં આપ મારી સાધનામાં નિમિત્ત છો. શબ્દ શું છે? તાયરો છે એવો અભિપ્રાય નથી. જેવો શબ્દ વાપરે એવો જો અભિપ્રાય હોત તો તો મિથ્યાત્વ. પણ એ ઉપકાર વશ આ શબ્દ પ્રયોગ છે અને અંદરમાં છે કે એ એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે. આપના પ્રત્યેની મારી ભક્તિભાવથી આ શબ્દ પ્રયોગ થયો છે અને તેથી તે શુભ ભાવ છે. તે મિથ્યા તો કોઈને એમ થાય કે તમે આ કરો. ગુરુદેવસિંહ આલોચનામાં દર વર્ષે આપણે સાંભળીશું આલોચના અધિકાર પદ્મનંદીનો કેટલી ગાથા છે એની? 33. ઘણી વાર ગુરુદેવ કહેતા ને એમાં, અને એમાં છેલ્લે શું આવે છે કે હે ભગવાન અથવા ગુરુ પ્રત્યે કે આપે જે ઉપદેશની જમાવટ કરી છે એની પાછળ આ પૃથ્વી નહીં ત્રણ લોકનું રાજ્ય પણ મારા માટે તુચ્છ છે. તો હવે આ રીતે ભગવાન એક બાજુ કહો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં. 12 ભાવનામાં શું બોલીએ? હું કેવો છું? હું મારાથી એકત્વ છું અને બીજાથી કેવો છું? અન્યત્વ છે ને, જુદો. અને તમે કહો આવી રીતે, અરે ભાઈ ગુરુ પ્રત્યેના ભક્તિ ભાવથી આ શબ્દ પ્રયોગ છે, એમાં એને કરતાપણાનો અભિપ્રાય નથી અને તેથી એ મિથ્યાત્વ નથી. પણ શું છે? પોતાના ઉપકારી પ્રત્યે ભક્તિ હોવાથી તે સ્વભાવ છે અને તેનું નામ નિશ્ચય પૂર્વકની વ્યવહાર સ્તુતિ કહેવામાં આવે. જેને પ્રણમન થયું છે એને જ પોતાના ઉપકારી પ્રત્યે આવી ભાવના જાગતી હોય. અને એટલા માટે ક્યારે પણ કોઈ શબ્દો ઉપરથી આ જ્ઞાની છે કે અજ્ઞાની એવું માપ ન લેવું. આચાર્ય દેવોએ પણ કર્ણાનુયોગમાં લખ્યું જ હોય, દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ થાય, ચારિત્ર મોહથી રાગદ્વેષ થાય, એમનું લખેલું છે. અને આપણે કોઈ એનો અભિપ્રાય સમજાવ્યા વગર માની લઈએ તો શું ફરક પડશે? આપણી મિથ્યાત્વનો દોષ લાગશે. અને એમને કોઈ, એ તો પોતે ખબર છે એમને કે આ તો એક નિમિત્ત પરક આપવું એક કથન કરવામાં આવ્યું છે. અભિપ્રાયમાં એમને પૂર્ણપણે એ વાત બેસી ગયેલી. એટલે શબ્દોથી કોઈ જ્ઞાની કે અજ્ઞાની ઉપર ક્યારે માપ કરવું નહીં. અભિપ્રાય શું છે એની પાસે. હવે એનાથી આગળ લઈએ. આ અહીંયા સુધી કોની વાત કરી? છેલ્લે શું આવ્યું? વ્યવહાર સ્તુતિ છે. હવે કોની વાત આવે છે? એ પરમાર્થ સ્તુતિ સાથેની વાત, કે શરીર આદિ તે હું છું, પુણ્ય પાપ ભાવ તે પણ હું છું, એવી મિથ્યા ભાવ છૂટીને હું એક ચૈતન્ય સ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું. આવા ભાનપૂર્વક જો સ્થાપ્યું, પેલા કોની સ્થાપ્યું? નિશ્ચય સ્થાપ્યો કે શરીર આદિ તે હું છું. કોણ આવી ગયો આમાં? પરદ્રવ્ય ક્ષેત્રની ભિન્નતા. એનાથી આગળ ભાવ કર્મ, કે પુણ્ય પાપ ભાવ તે પણ હું છું, એવો મિથ્યા ભાવ મિથ્યા અભિપ્રાય વિપરીત માન્યતા છૂટીને હવે અસ્થિમાં હું એક ચૈતન્ય સ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું. આપણે ઘણી જગ્યાએ આખા સમયસારમાં આત્માને ક્યાં નામથી ઓળખાયો છે, સંબોધ્યો છે, સમજાયો છે? જ્ઞાન, ચૈતન્ય, જ્ઞાન. છઠ્ઠી ગાથાથી સરખે ને, જ્ઞાયક જાણના, જ્ઞાનની મુખ્યતા. ચૈતન્યમાં દર્શન અને જ્ઞાન બે આવે, પણ દર્શન તો પકડાતું નથી એટલે મુખ્યતા શેનાથી આવે છે? જ્ઞાનથી આવતી. એક આત્માનો એ કેવો છે? અસાધારણ ગુણ છે. આગળ તે કળશમાં આવે છે, જીવ જે અધિકાર પૂરો થયા પહેલા આત્માનું જે ચૈતન્ય જ્ઞાન લક્ષણ કહ્યું છે એ બરોબર યથાર્થ કીધું છે. કારણ કે કેવું છે, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ બધા દોષોથી રહી છે. જ્ઞાન જે આપણું લક્ષણ છે એ જીવ સિવાય ચૈતન્ય સિવાય બીજા કોનામાં વ્યાપે છે, કોઈનામાં નથી વ્યાપતું, અને કોઈ અતિવ્યાપ્તિ નથી, અને જ્ઞાન લક્ષણ વાગણનો કોઈ જીવ નથી, અને માટે કેવું છે અવ્યાપ્તિ પણ નથી. અને બીજું એક સરસ એમાં જ્ઞાન બધાને એ અનુભવ ગમ્ય છે. કોઈ એમ કહેશે મને જ્ઞાન નથી, એમ કોઈ કહેશે કે ને, કોઈ તો કે ને ઘણા કે ભાઈ અમને કાંઈ યાદ રહેતું નથી, અમને કાંઈ જ્ઞાન નથી, અમે કાંઈ જાણતા નથી, અમે તો અજ્ઞાની મૂળ છે એમને. એટલું તો કોઈ કહેતા હોય ને, એમાં શું છે? હા ભલે ક્ષોભસમ, અમને એટલો ક્ષોભસમ નથી નથી ને. અરે ભાઈ નથી યાદ રહેતો એટલું યાદ રાખ્યું ને તે, હું મૂઢ છું એટલું પણ જ્ઞાન તને થયું છે કે નહીં, મને જ્ઞાન નથી એટલું જ્ઞાન થયું છે કે નહીં. એક બહુ જ જ્ઞાન લક્ષણ એવું છે કે બધાને કેવું છે ખબર પડે એવું જ્ઞાન લક્ષણ છે, અને તેથી આત્માનું યથાર્થ એ લક્ષણ કહ્યું છે. તો આખા સમયસારમાં જ્ઞાન આત્મા કહીને અને એમાં ખુલાસો કર્યો છે છેલ્લે કે અમે લક્ષણ કહીએ છીએ એની સાથે એ પદાર્થને અવિનાભાવી સમજી લેવું. જ્ઞાન લક્ષણ કહેતા ખાલી ગુણ ન પકડો. જેમ કોઈ ગળું કે ગળું કહેતા આપણને શું છે એની સાથે અવિનાભાવી સાકર કે ગોળ ખ્યાલમાં આવી જાય છે કે નહીં. કોઈ પણ એક અસાધારણ લક્ષણથી વાત કરે તો સાથે એની સાથે એકમેક પણ તાદાત્મ્યપણે કોણ હોય છે, આખો પદાર્થ. એમ જ્ઞાન શબ્દ પણ જ્યાં આવે ત્યારે આપણે શું સમજવું કે આ જ્ઞાન ગુણથી અભેદ આખો આત્મા લેવો. પણ છતાં કોઈને જ્ઞાન કહેતા ખાલી જ્ઞાનનો ભેદ યાદ આવે તો એના માટે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે પરિશિષ્ટમાં શું સિદ્ધ કર્યું છે, સ્યાદવાદ અનેકાંત બતાવ્યો છે. અને પહેલું જ કીધું કે જ્ઞાન માત્ર ભાવ છે, એમાં 14 બોલ ઉતાર્યા કે જ્ઞાન પોતે જ્ઞાન રૂપે છે, તત્ છે, જ્ઞાન છી જ્ઞેય રૂપે નથી માટે અતત છે. જ્ઞાનથી તમે જોવો તો જ્ઞાન કેવું છે, એક રૂપ છે. અનેક જ્ઞેયોને જાણે છે અપેક્ષાએ તમે એને અનેક પણ કહી શકો, પણ જ્ઞાન જ્ઞાન રૂપથી જોઈએ તો કેવું છે, એકરૂપ છે, બે ધર્મો છે. જુદી જુદી મીઠાઈથી જોવો તો ગળપણ જુદું જુદું છે, પણ ગળપણથી જોવો તો કેવું છે, એકપણું છે. એ જ રીતે પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી અસ્થિરૂપ છે અને પરદ્રવ્યના ક્ષેત્રકાળ ભાવથી નાસ્તિરૂપ. અને એ જ જ્ઞાનને ગુણ રૂપે જોવો, ધારા રૂપે જોવો તો નિત્ય છે, એક એક પ્રણતિથી જોવો તો. કેવું કર્યું આચાર્ય દેવ કે તને ક્યાંય એમનો ભ્રાંતિ થઈ છે કે જ્ઞાન કહેતા જ્ઞાન છે, જ્ઞાન જ પોતે આવા 14 બોલથી ભરેલો છે. એનાથી આગળ હજી આચાર્ય દેવ અને એક વાત કહેવામાં ક્યારેક વિચાર્યો કે આચાર્ય દેવ કેટલી આપણા ઉપર કરુણા કરીને એક એક વાક્યમાં અર્થ લખી દીધા આના તત તત એક અને કેવી રીતે. ફરીથી આચાર્ય દેવને કરુણા થઈ, એમણે એક એક ફકરા રૂપે થોડોક વિસ્તાર કર્યો બે વાર. હજી એમને કંઈક થઈ ગયું તો એક એક બોલના એક એક કળશ રહીચા 14 કળશ આ પરિશિષ્ટમાં. હજી વાત પૂરી થઈ ગઈ, હજી આચાર્ય દેવ થઈ ના, હજી બીજી રીતે એને આપણે સમજાવીએ તો 47 શક્તિ પહેલા કે એક જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ શું છે ઉછળે છે. ફરીથી જ્ઞાન સાથે એકલું નથી, જ્ઞાન સાથે કેટલું ઉછળે છે અનંત શક્તિ, એમાંથી અમે આ 47 તને કહીએ. કેટલી એક આપણને ક્યાંય પણ ભ્રાંતિ ન થાય, ભૂલ ન રહી જાય એના માટે આચાર્ય દેવે કેટલું કર્યું છે. અને એ જ વાત હજી ત્રીજી વાર, આ બે તો થયું 14 બોલ પછી 47 શક્તિ, હજી શું કર્યું ત્રીજું. એટલું બધું ક્યાં બધું સમયસર આખું 415 બનાસીદાસજીએ સાધ્ય સાધક અધિકાર. એ જ જ્ઞાન માત્ર ભાવનું અપૂર્ણ પ્રણમન છે તો ઉપાય છે, અને પૂર્ણ પ્રણમન છે તો ઉપાય છે. એક જ જ્ઞાન માત્ર ભાવ એ કેવા રૂપે છે, અધૂરું છે તો ઉપાય એટલે મોક્ષ માર્ગ રૂપે છે, અને એનું જ પૂર્ણ પ્રણમન થાય તો એ ઉપાય એટલે કે એના ફળ રૂપે મોક્ષ રૂપે. માટે એક જ જ્ઞાન માત્ર ભાવ પોતે અનેકાંત સ્વરૂપ છે, એમાં એકાંત એવું માનતો અહીં આવ્યો ને. હું કેવો છું? એક ચૈતન્ય સ્વભાવે કેવો છો? અનંત ગુણની મૂર્તિ. એની સાથે અવિનાભ આવી એમ ન સમજો. મારી પાસે જ્ઞાન છે, એક જ છે. અને પૂજ્ય બેનસી પણ એ જ્ઞાન લુખું નથી. જ્ઞાની કેવું છે? આનંદને લેતું એ પ્રગટ થાય છે. જ્ઞાન શુષ્ક નથી, એવા આનંદ ગુણોથી એ ભરેલું હું મૂર્તિ છું. આવા ભાન પૂર્વક ભગવાન તરફનો જે શુભ ભાવ થાય તે વ્યવહાર સ્તુતિ છે. નિશ્ચય પૂર્વકનો વ્યવહાર એ કહે, અને આવા ભાન પૂર્વક સાથે વર્તતી શુભ ભાવથી જુદી જે સ્વરૂપ અવલંબી સુધી છે તેનું નામ પરમાર્થે સ્તુતિ કહેવામાં આવે. જેને સમયસારની પહેલી ગાથામાં શું શબ્દ વાપરે છે? ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ. નિશ્ચય સ્તુતિ માટે કયો શબ્દ વાપરે છે? ભાવ સ્તુતિ. અને વ્યવહાર સ્તુતિ માટે કયો શબ્દ વાપરે છે? દ્રવ્ય સ્તુતિ. તો આવા જે પોતાના ભગવાન પ્રત્યેની અનુભવ પૂર્વકનો ભાવ થયો તેનું નામ વ્યવહાર છે. અને આવા ભાન પૂર્વક સાથે વર્તતી, શું વાત શબ્દ વાપરવો છે? પહેલા શું હોય છે? નિશ્ચય સ્તુતિ અને પછી વ્યવહાર સ્તુતિ, કે પહેલી વ્યવહાર સ્તુતિ ને પછી નિશ્ચય સ્તુતિ. પહેલા વ્યવહાર હોય પછી નિશ્ચય થાય છે. નિશ્ચય તો પહેલા વ્યવહાર હોય ને, તો એટલે પહેલો નિશ્ચય થાય પછી કેટલા કલાક પછી પૂર્વક કીધું એટલે તો પહેલા થયો ને પછી ઓલું થયું. અરે સાથે જ હોય છે તે ભૂમિકામાં જે શબ્દ આવ્યો, જેટલી વિતરાગતા સ્વરૂપને આશ્રય સુધી પ્રગટ થઈ છે તે જ સમયે અધુરાશ હોવાથી એ ભગવાન આદિના પ્રત્યેનો બહુમાનનો વિકલ્પ એનું નામ વ્યવહાર. બે કહેવા છે એટલે દ્રઢ સંગ્રહમાં ગુરુદેવ કહેતા ધ્યાનના કાળે બે પ્રગટે છે. જેટલી જેટલી શુદ્ધતા પ્રગટે એનું નામ શું છે? નિશ્ચય છે. અને તે ભૂમિકામાં જેટલો રાગ બાકી રહ્યો છે તેનું નામ શું કહેવાય છે? વ્યવહાર કહેવાય છે. ભલે ત્યારે કેવો હોય છે? નિરીકલ દશામાં શુદ્ધતા પ્રગટે ત્યારે લબ્ધ રૂપે હોય છે. પણ બે કેવા હોય છે? સાથે જ હોય છે. જેમ સમ્યક દર્શન થયું, અનંતાનું બંધી કસાય ગયો, ત્રણ કસાય તો એ સમય બાકી કે બીજા સમય બાકી છે? તો એ ધારા. અને એ માટે તો ગુરુદેવજી ખાસ કહેતા, એક સમયની પર્યાયના ભાગ હોય કે ન હોય? ન હોય ને. એક સમયની પર્યાયના ભાગ હોય કે ન હોય? ક્ષેત્રથી કાળથી ન હોય પણ ભાવથી ભેદ છે. એક જ સમયે ચારિત્રની જ્ઞાનીની દશા લઈએ, એક જ સમય, ટાઈમ તો થઈ ગયો પૂરું. એક જ સમયે ચારિત્ર ગુણની પર્યાય જ્ઞાનીની ચોથા ગુણ સ્થાન વર્તીની, એમાં શુદ્ધતા છે કે અશુદ્ધતા? કે પહેલા સમયે શુદ્ધતા હોય ને બીજા સમય? એક જ પર્યાયમાં અનંતાનુબંધી કસાય ગયો છે એટલી શુદ્ધતા છે, અને ત્રણ કસાય બાકી છે એટલી અશુદ્ધતા છે. ને તો સાધક દશા સિદ્ધ ન થાય, મિશ્ર ધારા સિદ્ધ ન થાય, જ્ઞાન ધારા અને કર્મ ધારા સિદ્ધ ન થાય. તો અહીંયા ખાસ એ રીતે ગુરુદેવ છે કે આવો જે આત્માનો અનુભવ થયો ત્યારે એની સાથે ભગવાન પ્રત્યે બહુમાનનો ભાવ એ વ્યવહાર છે, અને જેટલી શુદ્ધિ થઈ તે પરમાર્થ સ્તુતિ કહેવામાં આવે છે. એનો વિસ્તાર